એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ગહન ચર્ચા કરવાના છીએ જે 20મી સદીના ઇતિહાસ અને માનવ અસ્તિત્વના કેટલાક ખૂબ જ અઘરા સવાલોને સ્પર્શે છે. કૃતિ છે ઇમ્રે કર્ટેઝની ફેટલેસનેસ. મૂળ હંગેરિયનમાં એનું નામ છે સોર્સ્ટાલન સાગ. આપણે એનો ભાવ કદાચ નિયતિહીનતા તરીકે સમજી શકીએ.
હા, બરાબર છે.
કર્ટેઝ પોતે, એમના વિશે થોડું જાણીએ તો, એ હંગેરિયન યહૂદી અને હોલોકોસ્ટ સર્વાઈવર હતા. કિશોરાવસ્થામાં જ ઓશ્વિત્ઝ અને બુકેનવાલ્ડની ભયાનકતા એમને અનુભવી હતી.
ખરેખર. અને આ અનુભવો એમના લેખનના કેન્દ્રમાં રહ્યા છે, જેના માટે 2002માં એમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર પણ મળ્યો.
સાચી વાત.
અને કર્ટેઝની જે વિશેષતા છે ને, તે એ છે કે તેઓ માત્ર ઘટનાઓના સાક્ષી નથી બની રહેતા, એમનું લેખન એટલે એ વાતનું બહુ ઊંડું અને ઘણીવાર અસ્વસ્થ કરી દે એવું વિશ્લેષણ કરે છે કે કેવી રીતે આ સર્વાધિકારવાદી શાસન વ્યક્તિની ઓળખ, એની નૈતિકતા, એના અસ્તિત્વના મૂળભૂત પાયાને જ હચમચાવી નાખે છે. અને ફેટલેસનેસ આનું કહી શકાય કે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
બરાબર. એટલે જ આજની આપણી ચર્ચાનો હેતુ આ પડકારરૂપ પણ અત્યંત મહત્વની કૃતિમાં ઊંડા ઉતરવાનો છે. આપણે એની કથા, એના મુખ્ય પાત્ર ગ્યુરીના વિકાસ અને ખાસ કરીને એ જે જટિલ વિષયો ઉઠાવે છે ને, એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.
હા,
અને એ પણ યાદ રાખવું રહ્યું કે આ નવલકથા જ્યારે 1975માં પ્રકાશિત થઈ ત્યારે શરૂઆતમાં ખાસ કરીને જે તત્કાલીન સામ્યવાદી હંગેરી હતું ત્યાં એને સ્વીકારવામાં થોડો ખચકાટ અનુભવાયો હતો.
હા, બિલકુલ. કારણ કે તે હોલોકોસ્ટ વિશેના જે પ્રચલિત કથાનકો હતા, એટલે કે કાં તો વીરતાની વાતો હોય અથવા તો સંપૂર્ણ કરુણાંતિકાના વર્ણનો, એનાથી સાવ જુદી પડતી હતી. કર્ટેઝે એક એવું વર્ણન રજૂ કર્યું જે ભાવનાત્મક ઉછાળથી જાણે પર હોય, લગભગ ઠંડુ, તર્કબદ્ધ અને અવલોકનાત્મક. આ શૈલીએ ઘણા વાચકોને વિચલિત કર્યા હતા, ખબર છે? કારણ કે તે હોલોકોસ્ટના જે સ્થાપિત અર્થઘટનો હતા એને સીધો પડકાર ફેંકતી હતી.
તો ચાલો આ અસામાન્ય કૃતિની સફર શરૂ કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે શરૂઆતમાં?
વાર્તાનો પ્રારંભ થાય છે 1944ના બુડાપેસ્ટમાં. આપણો કથાવાચક અને મુખ્ય પાત્ર છે ગ્યોર્ગી ગ્યુરીકોવ્ઝ, એક 14 વર્ષનો કિશોર.
14 વર્ષનો?
હા. એક સામાન્ય આત્મસાત થયેલા યહૂદી પરિવારમાંથી આવે છે, એટલે કે એવા પરિવારમાંથી જે હંગેરિયન સમાજમાં ભળી ગયા હતા અને યહૂદી ધાર્મિક પરંપરાઓથી કદાચ થોડા દૂર હતા. યુદ્ધની ભયાનકતા તો છે જ, પડછાયાની જેમ.
હા, એ માહોલ તો છે જ.
યહૂદી વિરોધી કાયદાઓ પણ અમલમાં છે. પણ ગ્યોર્ગીના જીવનમાં હજુય પેલી કિશોરાવસ્થાની રોજિંદી ચિંતાઓ અને એક સામાન્ય જીવનનો ભ્રમ એ ટકી રહ્યો છે.
અને આ કહેવાતી સામાન્યતા ક્યારે તૂટે છે, એનો ભ્રમ ક્યારે ભાંગે છે?
પહેલો મોટો આંચકો ત્યારે આવે છે જ્યારે એના પિતાને ફરજિયાત મજૂર બ્રિગેડમાં મોકલી દેવામાં આવે છે. અને વિદાયની ક્ષણોનું કર્ટેજનું વર્ણન પણ જુઓ, બહુ લાક્ષણિક છે. એમાં ભાવુકતા કરતા જે સામાજિક રીતરિવાજો હોય ને, એની ઔપચારિકતા અને એક અસ્પષ્ટ કર્તવ્ય ભાવ વધુ દેખાય છે, જેને ગ્યુરી સમજવાનો પ્રયાસ કરે છે.
એટલે સમજી નથી શકતો કે શું થઈ રહ્યું છે ખરેખર.
હા, કંઈક એવું જ. પિતાના ગયા પછી તે પરિવારને ટેકો આપવા એક ફેક્ટરીમાં કામે લાગે છે.
અહીં ગ્યુરીના વ્યક્તિત્વની એક ઝલક મળે છે. નહીં, એ જાણે ઘટનાઓનો નિરીક્ષક છે, ભાવનાત્મક રીતે થોડો અળવો, અને જે અતાર્કિક ઘટનાઓ બની રહી છે એને પણ તર્કના ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરતો દેખાય છે.
બિલકુલ. અને પછી આવે છે મુખ્ય વળાંક. અને એ પણ જુઓ, કોઈ ફિલ્મી દ્રશ્ય જેવો દરોડો નથી પડતો.
ના,
એક સામાન્ય દિવસ છે. ગ્યુરી કામ પર જવા માટે બસમાં બેઠો છે અને ત્યારે હંગેરિયન પોલીસ બસ રોકે છે અને બધા યહૂદી પુરુષો અને છોકરાઓને નીચે ઉતારી દે છે.
બસ એમ જ, નાટક નહીં, કોઈ ડ્રામા નહીં, બસ એક સરકારી કાર્યવાહી. આ જ વસ્તુ કદાચ વધુ ભયાવહ છે, ખરું ને?
ચોક્કસ.
આ જ કદાચ પેલી અનિષ્ટની સામાન્યતા, બેનાલિટી ઓફ ઇવલ, નો પહેલો સ્પર્શ છે. ભયાનકતા કોઈ રાક્ષસી કૃત્યમાં નથી, પણ રોજિંદી અવૈયક્તિક પ્રક્રિયામાં રહેલી છે.
સાચી વાત છે. ગ્યુરી અને બીજા બધાને પહેલા એક ઈંટના ભઠ્ઠા જેવી જગ્યાએ અટકાયતમાં રાખવામાં આવે છે. ત્યાં પણ ગ્યુરીની ચિંતાઓ જુઓ, બહુ નોંધપાત્ર છે.
શું વિચારે છે?
એને ભવિષ્યનો ડર નથી સતાવતો, પણ એ વિચારે છે કે મારી પાસે વર્ક પરમિટ નથી, હું કામે ગેરહાજર રહીશ તો શું ખુલાસો આપીશ. એનું ધ્યાન વર્તમાનની વ્યવહારિક સમસ્યાઓ પર જ છે.
ઓહો.
ત્યારબાદ શરૂ થાય છે પેલી માલગાડીના ડબ્બામાં ઓશ્વિસ તરફની ભયાવહ મુસાફરી. ગ્યુરીનું વર્ણન અહીં પણ ભૌતિક વાસ્તવિકતાઓ પર કેન્દ્રિત રહે છે. હવાનો અભાવ, તરસ, ભીડ.
ડરવાને બદલે સમસ્યા હલ કરવા પર ધ્યાન.
હા, જાણે અજાણે એ દરેક નવા પડકારને એક સમસ્યા તરીકે જુએ છે જેનો ઉકેલ શોધવાનો છે. અનુકૂલનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ત્યાંથી જ.
અને પછી તે ઓશ્વિટ્સ બિર્કેનાઉ પહોંચે છે, જ્યાં પેલી કુખ્યાત સિલેક્શન પ્રક્રિયા થાય છે.
હા, કર્ટેઝાનું વર્ણન પણ ગ્યુરીની ઠંડી અવલોકનશીલ દૃષ્ટિથી જ કરે છે. એસએસ ઓફિસરોના ઇશારા, જુદી જુદી દિશામાં જતા લોકોના ટોળા, પેલી ચિતાઓનો ધુમાડો. ગ્યુરી આ બધું નોંધે છે, પણ એના ભયાનક અર્થને જાણે પૂરેપૂરો ગ્રહણ નથી કરી શકતો. એના માટે આ એક છટણી પ્રક્રિયા છે, સોર્ટિંગ, અને એનું મુખ્ય ધ્યાન સૂચનાઓનું પાલન કરીને સાચી લાઇનમાં ઊભા રહેવા પર છે,
જેથી તે કામ કરવા માટે યોગ્ય ગણાય.
બરાબર, જેથી એ બચી શકે.
આ અલિપ્તતા, આ તાર્કિક બનવાનો પ્રયાસ, શું એ જેને ટકી રહેવામાં મદદ કરે છે એવું લાગે છે?
કદાચ, કદાચ એવું જ છે. એ પછી શરૂ થાય છે પેલી અમાનવીયકરણની પદ્ધતિસરની પ્રક્રિયા. માથાનું મુંડન, જંતુનાશક દવામાં સ્નાન, પેલા પટ્ટાવાળા કેદીઓના ગણવેશ અને હાથ પર નંબરનું છુંદણું.
ઓળખ ભૂસી નાખવાની પ્રક્રિયા.
હા, ગ્યુરી સમજે છે કે એની જૂની ઓળખ ભૂસાઈ ગઈ છે. હવે તે માત્ર એક નંબર છે, પણ એનો પ્રતિભાવ અસ્તિત્વના ભયનો ઓછો છે, અને આ નવી ભયાવહ જગ્યાના નિયમો શીખવાનો વધુ છે.
એટલે એ સ્વીકારી લે છે કે આ નવી દુનિયા છે અને એના નિયમો અલગ છે.
હા, એને લાગે છે કે અહીં ટકી રહેવા માટે યોગ્ય રીતે કેવી રીતે વર્તવું તે શીખવું જ પડશે.
ઓશ્વિટ્સ પછી એની સફર ક્યાં જાય છે?
તેને પહેલા બુકેનવાલ્ડ મોકલવામાં આવે છે, અને પછી ઝિત્સ નામના એક પેટા કેમ્પમાં, જ્યાં ફેક્ટરીમાં કામ કરવાનું હોય છે.
ફેક્ટરીમાં?
હા, અહીં નવલકથા કેમ્પ જીવનની જે રોજિંદી પણ જીવલેણ ઘટમાળ છે એનું વર્ણન કરે છે. પરોઢીએ કલાકો સુધી ઠંડીમાં ચાલતી રોલકોલ, 12 કલાકની કમરતોડ શિફ્ટ, પેલી સતત સતાવતી ભૂખ અને પાણી જેવો સૂપ અને બ્રેડનો ટુકડો જે અસ્તિત્વનું કેન્દ્ર બની જાય છે.
બધું જેના ફરતે ઘૂમતું હશે.
બિલકુલ, ગ્યુરીનું ધ્યાન શારીરિક પીડા પર વધુ રહે છે. થાક, શરીરમાં પડતા ચાંદા, માથામાં પડતી જૂ, આ બધી બાબતો.
અને પછી તે ગંભીર રીતે બીમાર પડે છે, પણ એ બીમારી જ વિરોધાભાસી રીતે એના માટે જીવન રક્ષક સાબિત થાય છે.
હા, એવું જ બને છે. તેના પગ અને કમર પર મોટા ચેપગ્રસ્ત ફોલ્લા થાય છે, એબ્સેસિસ. આ બીમારીને કારણે તેને કેમ્પની હોસ્પિટલ એટલે કે ઇન્ફર્મરીમાં દાખલ કરવામાં આવે છે.
એ જગ્યા પણ કંઈ સારી નહીં હોય.
જરાય નહીં, એ પણ નર્કથી કમ નથી. પણ તે કેમ્પની કઠોરતા અને સતત દેખરેખથી થોડી રાહત જરૂર આપે છે, અને પથારીમાં પડ્યા રહીને તેને અવલોકન અને ચિંતન કરવાનો સમય મળે છે. તે કેમ્પને એક સંપૂર્ણ સ્વાયત્ત દુનિયા તરીકે જોવા લાગે છે. એક એવી દુનિયા જેના પોતાના ક્રૂર પણ તાર્કિક નિયમો છે, જેને સમજવા અને પાળવા જરૂરી છે. અને અહીં તે બંદી સિટ્રોમ જેવા બીજા કેદીઓના સંપર્કમાં આવે છે.
હા, બંદી સિટ્રોમ એનું પાત્ર અહીં મહત્વનું બની રહે છે, ખરું ને?
એ ગ્યુરીને શું શીખવે છે?
બંદી સિટ્રોમ વધુ અનુભવી કેદી છે, વ્યવહારુ છે અને થોડો નિરાશાવાદી પણ. તે ગ્યુરીને કેમ્પના જે અલિખિત નિયમો હોય અને ટકી રહેવાની નાની પણ મહત્વની યુક્તિઓ હોય એ શીખવે છે.
જેમ કે શક્તિ કેવી રીતે બચાવવી, કોની સાથે વાત કરવી અને કોનાથી દૂર રહેવું. એમની મિત્રતામાં ભાવનાત્મકતા નથી, પણ પરસ્પર સમર્થનની વ્યવહારિક જરૂરિયાત છે.
ઓકે.
સિટ્રોમ દ્વારા ગ્યુરી કેમ્પને એક સંરચિત ભલે ઘાતક સમાજ તરીકે વધુ સારી રીતે સમજે છે.
અને આખરે મુક્તિનો દિવસ આવે છે, પણ ગ્યુરી માટે આપણે જે કલ્પના કરીએ એવી કોઈ આનંદની ક્ષણ નથી.
જરા પણ નહીં. અમેરિકન સૈનિકો દ્વારા કેમ્પની મુક્તિ ગ્યુરી માટે, જે ત્યારે ગંભીર રીતે બીમાર અને નબળો છે, કોઈ ઉત્સવ નથી. એ તો જાણે સ્થાપિત વ્યવસ્થામાં વધુ એક ગૂંચવણભર્યો વિક્ષેપ છે.
એટલે કે જે નિયમો એણે શીખ્યા હતા એ હવે તૂટી ગયા.
હા, જે નિયમો અને બંધારણ તેણે મહામહેણતે શીખ્યા હતા તે હવે અપ્રસ્તુત છે અને એને એક વિચિત્ર પ્રકારનો ઘરઝુરાપો અનુભવાય છે. નોસ્ટાલ્જિયા
કેમ્પ માટે.
હા, કેમ્પ જીવનની ક્રૂર પણ સ્પષ્ટ અને અનુમાનિત વ્યવસ્થા માટે.
આ ખરેખર મનને હચમચાવી દે તેવી વાત છે કે બંધનમાંથી મુક્તિ પણ એક પ્રકારની અરાજકતા અને દિશાહીનતા લાવી શકે છે.
ચોક્કસ, બુડાપેસ્ટ પાછા ફરવાની મુસાફરી પણ ધીમી અને કષ્ટગાયક છે અને જ્યારે તે પાછો ફરે છે ત્યારે તે પોતાના જ શહેરમાં એક અજાણી વ્યક્તિ જેવો હોય છે.
અને ઘરે પાછા ફર્યા પછીનો અનુભવ કેવો રહે છે? શું સમાજ તેને ફરી અપનાવી શકે છે? શું લોકો એને સમજી શકે છે?
આ તેના માટે સૌથી મોટો સંઘર્ષ બની જાય છે. તેનું જૂનું ઘર તો બીજા કોઈએ લઈ લીધું છે.
ઓ નો.
જૂના પડોશીઓ અને મિત્રો મળે છે જેઓ તેની ભયાનક વાર્તાઓ સાંભળવા કદાચ ઉત્સુક છે, પણ તેની વાસ્તવિકતા સમજવા માટે કાં તો અસમર્થ છે અથવા તો અનિચ્છુક જણાય છે. તેઓ તેના અનુભવને દયા, પીડિતતા અને શહીદીના સરળ ખાનામાં બંધ બેસાડવા માંગે છે. તેને સલાહ આપે છે કે ભૂલી જા બધું અને નવું જીવન શરૂ કર.
પણ ગ્યુરી માટે આ સ્વીકાર્ય નથી. એ પોતાના અનુભવને કેવી રીતે જુએ છે, ખાસ કરીને અંતમાં?
અહીં જ નવલકથા એની ચરમસીમા પર પહોંચે છે. ગ્યુરી પોતાના કેમ્પના સમયને ભૂલ, અકસ્માત કે અર્થહીન દુર્ઘટના તરીકે જોવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
એટલે એ એને નકારતો નથી?
બિલકુલ નહીં. તે દલીલ કરે છે કે તે તેનું જીવન હતું, તેની પાસે જે એકમાત્ર જીવન હતું તેનો જ એક ભાગ. તે સરળ નફરતનો પણ અસ્વીકાર કરે છે અને પછી તે પેલો વિસ્ફોટક વિચાર રજૂ કરે છે કે કેમ્પમાં પણ એક પ્રકારની ખુશી હતી.
કેમ્પમાં ખુશી? પહેલી નજરે તો આ વાત સ્વીકારવી અઘરી લાગે. શું અર્થ છે આનો?
હા, આ વિચાર ચોંકાવનારો છે, પણ કટેસ જે ખુશીની વાત કરે છે તે આપણો સામાન્ય આનંદ કે ઉલ્લાસ નથી.
તો શું છે?
તે કહે છે તે ટકી રહેવાની તીવ્ર પ્રાણીજન્ય ક્ષણિક ખુશી છે. જ્યારે ભૂતકાળ અને ભવિષ્યનું કોઈ અસ્તિત્વ ન હોય અને ફક્ત વર્તમાન ક્ષણ જ સત્ય હોય ત્યારે તે ક્ષણને જીવી લેવાની, આગલો શ્વાસ લેવાની, ખોરાકનો આગલો કોળિયો મેળવવાની જે તીવ્ર એકાગ્રતા હોય ને એમાંથી મળતો સંતોષ.
એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવાનો એકદમ મૂળભૂત પ્રાઇમલ આનંદ.
બરાબર, એ જ.
આ ખરેખર નિયતિહીનતા, ફેટલેસનેસની ફિલોસોફીનો સાર લાગે છે. પોતાનો ભૂતકાળનો, ભલે તે ગમે તેટલો ભયાવહ કેમ ન હોય, સંપૂર્ણ સ્વીકાર કરવો. તેને કોઈ બહારથી લાદેલી નિયતિ તરીકે નહીં, પણ પોતાની દિવાયેલી વાસ્તવિકતા તરીકે સ્વીકારવી જેણે તેને ઘડ્યો છે.
બરાબર. તે કહે છે કે તેણે એક આપેલી નિયતિ, અ ગિવન ફેટ, જીવી, પણ તે તેની નિયતિ નહોતી કારણ કે તેણે દરેક પગલે જીવવાનું પસંદ કર્યું અને હવે તે નવું જીવન શરૂ કરી શકે નહીં, ફક્ત આ જ જીવનને આગળ ધપાવી શકે.
એટલે કે મેં એક પગલું ભર્યું હતું, હવે બીજું ભરવાનું છે.
હા, આ સ્વીકાર જ તેને કોઈ પૂર્વ નિર્ધારિત ભાગ્યના ગુલામમાંથી મુક્ત કરે છે અને પોતાના જીવનના કર્તા તરીકે સ્થાપિત કરે છે, ભલે એ જીવન અત્યંત ક્રૂર સંજોગોમાંથી પસાર થયું હોય.
ગ્યુરીના આ અનુભવો અને તેના અંતિમ મનોમંથન પરથી ચાલો હવે આ નવલકથાના જે મૂળભૂત વિષયો છે અને એની વિશિષ્ટ શૈલી છે એના પર વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. નિયતિહીનતા વિરુદ્ધ નિયતિ, ફેટલેસનેસ વર્સિસ ડેસ્ટિની, એ તો કેન્દ્રીય વિચાર છે જ.
હા,
પીડિત તરીકેની ઓળખનો ઇનકાર અને પોતાના અનુભવની માલિકીનો દાવો કરવો, આ સ્વીકારમાં જ એક પ્રકારની મુક્તિ રહેલી છે.
ચોક્કસ. અને બીજો મુખ્ય વિષય છે અનિષ્ટની સામાન્યતા, ધ બનેલિટી ઓફ ઇવિલ, જેની આપણે અગાઉ વાત કરી. હોલોકોસ્ટ કોઈ રાક્ષસી આવેશનું પરિણામ નહોતું, પણ એક પદ્ધતિસરની, અમલદારશાહી, લગભગ રૂટીન પ્રક્રિયા હતી. કર્મચારીઓ, સૈનિકો, અમલદારો, તેઓ ફક્ત પોતાની ફરજ બજાવતા હતા. આ અવ્યક્તિક ભયાનકતા વધુ ડરામણી છે કારણ કે તે દર્શાવે છે કે આવી ભયાનકતા સામાન્ય રોજિંદા માળખા દ્વારા અને સામાન્ય લોકો દ્વારા પણ શક્ય બની શકે છે. અહીં ખરો વિરોધી કોઈ વ્યક્તિગત રાક્ષસ નથી, પણ સિસ્ટમ પોતે છે.
અને ત્રીજો મહત્વનો મુદ્દો છે સર્વાઈવરનો અલગાપ, જે બચી જાય છે એની એકલતા, એલિયનેશન ઓફ ધ સર્વાઈવર. કેમ્પમાંથી ભૌતિક રીતે બચી જવું એ એક પડાવ છે, પણ સામાન્ય દુનિયામાં પાછા ફરીને માનસિક અને ભાવનાત્મક રીતે જોડાવું એ બીજો, કદાચ વધુ કપરો પડાવ છે.
હા, બહુ કપરો.
ગ્યુરી પોતાનો અનુભવ બીજાઓ સુધી પહોંચાડી શકતો નથી અને બહારની દુનિયા તેને સમજી શકતી નથી. આ સંવાદહીનતા આ સમજણનો અભાવ તેને વધુ એકલો અને અટૂલો પાડી દે છે.
અને એટલે જ આ નવલકથાને એક વિકૃત કમિંગ ઓફ એજ વાર્તા, એક પરવર્સ બિલ્ડુંગ્સ રોમાન તરીકે પણ જોઈ શકાય.
બિલ્ડુંગ્સ રોમાન એ શું છે?
આ જર્મન શબ્દ છે. સામાન્ય રીતે આવી વાર્તાઓમાં પાત્ર સમાજના નિયમો શીખીને પરિપક્વ બને છે, પણ અહીં ગ્યુરી કિશોરમાંથી પુરુષ બને છે, પણ તેનું શિક્ષણ અમાનવીયકરણ અને કેમ્પના અસ્તિત્વ ટકાવી રાખવાના નિયમોમાં થાય છે.
એટલે એનું ઘડતર જ ઊંધું થાય છે.
હા, તે કેમ્પના સમાજ વિરોધી સમાજમાં એકીકૃત થાય છે અને પરિણામે સામાન્ય દુનિયામાંથી તે ભાવનાત્મક રીતે બહિષ્કૃત થઈ જાય છે. વિકાસ તો થાય છે, પણ અત્યંત વિકૃત પરિસ્થિતિઓમાં.
અને આ બધા દ્વારા કર્ટિસ સ્વતંત્રતા અને સુખ જેવા મૂળભૂત ખ્યાલોને પણ જાણે પુનર્વ્યાખ્યાયિત કરે છે. સ્વતંત્રતા બાહ્ય સંજોગોમાં નથી, પણ આંતરિક સ્વીકૃતિમાં છે. અને સુખ કોઈ મોટી સિદ્ધિમાં નહીં, પણ અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રાથમિક આનંદમાં રહેલું છે. આ બધા વિષયોને રજૂ કરવા માટે કર્ટિસની લેખન શૈલી કેવી રીતે કામ કરે છે એના વિશે કોને?
એમની વર્ણન શૈલી અત્યંત વિશિષ્ટ છે. કહી શકાય કે આ નવલકથાની ઓળખ જ એ છે. તે પ્રથમ પુરુષ કથન છે ગ્યુરીના અવાજમાં, અને એ અવાજ ભાવનાત્મક રીતે અત્યંત અલિપ્ત, તર્કસંગત અને લગભગ બાળ સહજ સરળતાથી વાત કરતો લાગે છે. ભય, ક્રોધ, દુઃખ જેવી તીવ્ર ભાવનાઓ સીધી રીતે વ્યક્ત થતી નથી.
એટલે એ બધું અનુભવે છે પણ કહેતો નથી.
હા, એ બધું નોંધે છે પણ તેના પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપતો નથી.
આ વક્રોક્તિપૂર્ણ અલિપ્તતા, આયરોનિક ડિટેચમેન્ટ, જજ કદાચ એની સૌથી મોટી તાકાત છે. લેખક જાણી જોઈને પાત્રની ભાવનાઓ વ્યક્ત નથી કરતા, જેથી વાર્તાની ભયાનકતા અને પાત્રની પેલી ઠંડી પ્રતિક્રિયા વચ્ચેનો વિરોધાભાસ વધુ ઘેરો બને.
બરાબર.
અને ભાવનાત્મક પ્રતિભાવનો બધો બોજ સીધો વાચક પર આવે છે. આપણે એ ભય અને કરુણા અનુભવવા પડે છે જે ગ્યુરી પોતે શબ્દોમાં વ્યક્ત નથી કરતો. આનાથી એક અસ્વસ્થ કરતી ઠંડી અસર ઊભી થાય છે.
બરાબર. અને કેટલાક સૂક્ષ્મ પ્રતીકો પણ છે, જેમ કે ઘડિયાળ.
ઘડિયાળ,
હા, જે બહારની દુનિયાના વ્યવસ્થિત અર્થપૂર્ણ સમયનું પ્રતીક છે, જ્યારે કેમ્પમાં સમય એક પુનરાવર્તિત અર્થહીન ચક્ર બની જાય છે. ખોરાક, જે જીવનની મૂળભૂત જરૂરિયાત અને અસ્તિત્વના સંઘર્ષનું કેન્દ્ર બની જાય છે. અને પેલો પટ્ટાવાળો ગણવેશ,
જે વ્યક્તિત્વનો લોપ અને સમૂહમાં ભળી જવાનું પ્રતીક છે.
હા, એ જ.
નવલકથાની સંરચના પણ રસપ્રદ છે. એ રેખીય છે, લિનિયર, સરળ ગદ્યમાં લખાયેલી છે. જાણે ગ્યુરીનું મન ભયાનક અંધાધૂંધીને પણ એક તાર્કિક ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યો હોય.
હા, અને એમાં કોઈ પૂર્વસૂચન નથી, ફોર શેડોઈંગ. ઘટનાઓ જેવી બને છે તેવી જ લગભગ અણધારી રીતે વર્ણવાય છે.
અને ભાષાની મર્યાદાઓનો પણ સ્વીકાર છે નહીં.
ચોક્કસ. કર્ટેઝ એ પણ દર્શાવે છે, ગ્યુરી પોતે જ ક્યાંક વિચારે છે કે અમુક અનુભવો એવા છે જેના માટે શબ્દો પૂરતા નથી. જેમ કે ગેસ ચેમ્બરની વાસ્તવિકતા. એક જગ્યાએ તે કહે છે કે કોઈ વાક્ય ગેસ ચેમ્બર સાથે સંબંધિત હોઈ શકે નહીં. ભાષા પણ અહીં લાચાળ બની જાય છે.
આ બધું મળીને વાચક પર કેવી ભાવનાત્મક છાપ છોડે છે? શું આ પુસ્તક વાંચીને કોઈ પ્રકારની રાહત કે પેલું કહે છે ને કેથાર્સિસ, ભાવવિરચન, એવું કંઈક મળે છે?
મને નથી લાગતું કે કેથાર્સિસ અહીં સાચો શબ્દ છે. આ પુસ્તક ભાવનાત્મક રાહત આપવાને બદલે વધુ અસ્વસ્થતા અને પ્રશ્નો ઊભા કરે છે. ગ્યુરીનો પેલો અલિપ્ત, તટસ્થ લાગતો સ્વર એ એક ઠંડી વિસંગતતા ઊભી કરે છે.
હા, એ આપણને સારા નરસા, પીડિતતા, કરતાપણું, નિયતિ, સ્વતંત્રતા વિશેની આપણી જે સરળ ધારણાઓ હોય ને એના પર પુનર્વિચાર કરવા મજબૂર કરે છે.
બરાબર. તે કોઈ સરળ નૈતિક પાઠ શીખવાડવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે.
અને એ વાત પર પણ ભાર મૂકે છે કે જેઓ આવા ચરમસીમાના અનુભવમાંથી પસાર નથી થયા તેમના માટે તેને સંપૂર્ણપણે સમજવું લગભગ અશક્ય છે. એક ઊંડી ખાઈ રહી જાય છે.
હા, અને તે સર્વાઇવરના અલગાપની, એના એકલતાની ભયાવહ વાસ્તવિકતા ઉજાગર કરે છે, સાથે જ માનવ અનુકૂલન ક્ષમતાનું એક ખલેલ પહોંચાડતું પાસું પણ સામે લાવે છે.
કયું પાસું?
કે માણસ ગમે તેવી અકલ્પનીય પરિસ્થિતિમાં પણ ટકી રહેવા માટે, જીવવા માટે પોતાની જાતને કેવી રીતે બદલી નાખે છે, કઈ હદ સુધી જઈ શકે છે. પુસ્તકનું મૌન તેની અવ્યક્ત વેદના જાણે ચીસો પાડી રહી હોય તેવું લાગે છે.
ખરેખર આ એક એવી કૃતિ છે જે વાંચ્યા પછી લાંબા સમય સુધી મનમાં ગૂંજતી રહે છે, આપણને મૂળભૂત સવાલો પૂછવા પ્રેરે છે.
નિશ્ચયપણે આ પુસ્તક હોલોકોસ્ટને માત્ર એક ઐતિહાસિક ઘટના તરીકે નથી જોતું, પણ તેને આધુનિક અસ્તિત્વ, મોટી અવ્યક્તિક વ્યવસ્થાઓમાં વ્યક્તિના સ્વનું વિલીનીકરણ અને જીવનના અત્યંત છેડે ઓળખ અને અર્થ શોધવાના સંઘર્ષ માટે એક શક્તિશાળી રૂપક તરીકે પ્રયોજે છે.
તે આપણને અસ્તિત્વ, સ્મૃતિ અને માનવીય સ્થિતિસ્થાપકતાની જટિલ અને ઘણીવાર અસ્વસ્થ કરતી સચ્ચાઈઓનો સામનો કરવા મજબૂર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.